प्रवचन नंबर 692 तारीख 14/9/97 44 मिनिट प्रवचन सार गाथा 48-49 पर्युषण पर्व।
नमो आयर्यानं नमो वज्जाय नमो वज्जोसाय ओंकार बिंदु संयुक्तम नित्यंताय मंगलम भगवान विरो मंगलम गौतम सर्व कल्याण कारकम प्रदानम सर्वधर्म सुहासनम नमः सवै साराय सानुवृत्या चकारते चिस्वभावाय भावाय सर्वाय। आ पर्युषण पर्वाधिराजना मांगलिक दिवसो चाले छे। पर्युषण पर्व एटले चारे तरफ थी पोताना शुद्धात्मानी आराधना करी उपासना करी द्रव्य थी क्षेत्र थी काल थी ने भाव थी चारे बाजू थी शुद्धात्मानी उपासना करी विराधना करी छे अनंत काल थी। विराधना एटले आत्मा नो प्रतिभास होवा छतां पण आत्मा जणातो नथी ये कथनची तभीन छे प्रतिभास पण थाय छे तो पण ए जणातो नथी। अने जे ज्ञान थी ने ज्ञायक थी आत्मा सिवाय आखू विश्व सर्वथा भिन्न छे अजीव तत्व जीवथी सर्वथा भिन्न छे। અજીવનું પેટ બહુ મોટું છે ઉદગલ તો અજીવ છે ધર્મ ધર્મ આકાશ ને કાળ તો અજીવ છે એ તો સ્થૂળ છે એ સાધારણ બાબત છે પણ જ્યારે જેનું નામ ત્રીજું છે મંગલમ ભગવાન વિરો મંગલમ ગૌતમ એ માત્ર પૂતગલને જ અજીવ કહીને એને બંધ કર્યું નથી પૂતગલને તો અજીવ બધા માને છે ધર્માસ્ય કાય અધર્માસ્ય કાય જેમાં ચેતના નથી એ તો અજીવ છે। એટલી વાત કરવા માટે આ શાસ્ત્ર લેખા નથી પણ કંઈક અપૂર્વ અનુભવી તો હતા પણ એને વિરહ લાગ્યો ભગવાનનો એટલે મહાવીજય ક્ષેત્રમાં પધાર્યા અને એનો આધાર પણ આચાર્ય ભગવાને આપ્યો। જયસેન આચાર્ય ભગવાને આધાર આપ્યો છે કે ચાલતી દંતકથા પ્રમાણે એ કુંદકુંદ આચાર્ય ભગવાન મહાવીદેમાં પધાર્યા હતા। બીજા એક દેવસેન આચાર્ય થયા જેને નૈચક્ર બનાવ્યું છે સ્વતંત્ર તેઓ શ્રી લખે છે શિલાલેખમાં આ શિલાલેખ છે હે કુંદકુંદાજી આચાર્ય કુંદકુંદ ભગવાન તમે જો વિદેહ ક્ષેત્ર જઈને સિમંદર ભગવાન પાસેથી આ માલ લલાવ્યો તો અમારા જેવા મુનિઓનું શું થાત ગ્રહસ્થિ તો ઠીક અમારા જેવા મુનિઓને આ વિદ્યા પ્રાપ્ત ન થાત એવું અલૌકિક શાસ્ત્ર એને બનાવ્યું 85 કાય પ્રવચન સાર નિયમ સાર સમય સાર વગેરે ઘણા શાસ્ત્રો બનાવ્યા પણ અત્યારે બાકીના ઉપલબ્ધ નથી એમ કે છે શાસ્ત્રકાર ઇતિહાસકાર એને દાંડી પીટીને એક વાત કરી છે એને મૂળ ગાથામાં છે અને ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય પણ એની સંસ્કૃતમાં ટીકા કરી છે મૂળ રાખીને જેટલા ગુણસ્થાન ને માર્ગણા સ્થાન ને જીવ સમાસ જેટલા ભેદો છે એ ભેદો જીવના નથી એ બધા અજીવના ભેદ છે, પૂદગલના ભેદ છે, એ બધા પૂદગલમય પરિણામ છે. પૂદગલ ના પણ લખું નહીં, પેલા પૂદગલ ના લખું, પછી પૂદગલમય પરિણામ છે. ગુણસ્થાન ચૌદે ગુણસ્થાનમાં ચોથું ગુણસ્થાન ક્ષાયક દર્શન આવી ગયું, ક્ષાયક સમય દર્શન, યથાખ્યાત ચારિત્ર પણ આવી ગયું, સંયુલના સ્થાનો આવી ગયા. એ બધા તું જેને જીવ માની રહ્યો છો એ જીવ નથી પણ અજીવ છે. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે રાગાદી મોહાદી ભાવો જીવની સાથે સંબંધ છે, સંબંધવાળા ભાવો છે, એને તમે કેમ અજીવ કહો છો? કે એમાં ચૈતન્ય શક્તિનો અભાવ છે, સંયોગ જેને તને ભ્રમ થઈ ગયો છે કે આ પણ ચેતન છે, પણ એ ચેતન નથી. આવી અપૂર્વ વાતો સમયસારમાં છે. અને તીખી તમતમતી વાત વિના કોઈ જીવને સમ્યક દર્શન થઈ શકતું નથી. સાધારણ વાતો તો એને અનંતવાર કરીને નવમી ગ્રેડ સુધી પણ ગયો, પરના વિશ્વથી તો જુદો પડ્યો, પણ અંદરનું એક વિશ્વ એટલે અનેકપણું છે, એ આત્માનો સ્વભાવ જ્ઞાન છે. અને એ જ્ઞાન સ્વભાવમાં સ્વચ્છતા છે, અનાદિનો સ્વચ્છતા છે. આઠેય જ્ઞાનમાં સ્વચ્છતા ભરી છે, અભવી જીવના જ્ઞાનમાં પણ સ્વચ્છતા છે. આઠેય જ્ઞાનમાં સ્વપ્નનો પ્રતિવાસ થાય છે, એટલે જ્ઞાન મલિન થયું નથી. મલિન થાય છે એ ચીજ જુદી છે, મલિનનો પ્રતિભાસ થાય પણ જ્ઞાન મલિન થઈ શકતું નથી. દર્પણમાં મલિનતાનો પ્રતિભાસ થાય કોલસા આદિનો, પણ દર્પણની પર્યાય પણ મલિન થતી નથી, તો દર્પણને મલિન થવાની વાત જ ક્યાં રહી? એટલે એક જ્ઞાન શક્તિ એવી છે જે પ્રતિભાસમય છે, સ્વચ્છત્વ છે. સ્વચ્છત્વ શક્તિ જુદી અને જ્ઞાન સ્વભાવથી પોતાના સ્વભાવથી સ્વચ્છ છે એ જુદી છે. એવી સ્વચ્છત્વ શક્તિની અંદર સ્વપરનો પ્રતિભાસ થાય છે. સ્વ શું ને પર શું? પેલા સ્થૂળ વાત કરીએ આપણે કે સ્વ એટલે પોતાનો નાયક આત્મા, જે અનાદિ અનંત વિદ્યમાન છે, તે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિત દ્રવ્ય છે, એનો પ્રતિભાસ થઈ રહ્યો છે, થઈ ગયો છે, નવો પ્રતિભાસ થતો નથી. નિવૃત્તમાં પણ આ પ્રતિભાસ છે. અને બીજો પ્રતિભાસ બહારનો પરપદાર્થો, એ પરપદાર્થના પણ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતના દ્રવ્યો પ્રતિભાસે છે એમ આગમ પરમાગમ પોકાર કરે છે. એ પ્રતિભાસે છે રાગાદી મોહાદી દુઃખાદી શરીરાદી બધું પ્રતિભાસે છે, પણ પ્રતિભાસે છે, છતાં પર ઉપયોગમાં આવતું નથી. ઉપયોગથી પર જુદું રહે છે. રાગનો પ્રતિભાસ થાય પણ જીવ તો રાગી થતો નથી, પણ ઉપયોગમાં રાગ આવતો નથી. એ ભિન્ન થઈને પ્રતિભાસે છે. અભિન્ન થઈને પ્રતિભાસનો સવાલ રહેતો નથી. રાગ અને જ્ઞાન જો અભિન્ન થઈ ગયા હોય તો રાગનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, એમ આવે નહીં, એમ આવે નહીં તો જુદાઈ જણાય નહીં, એકત્વ થઈ જાય. ભલે એકત્વ માને કે રાગ અને આત્મા એક છે, અજ્ઞાની આત્માનો અજાણ ભેદ જ્ઞાનનો જેને અભાવ છે, ભલે માને દેહને આત્મા એક છે, પણ ત્રણ કાળમાં જળ ચેતન એક નહીં થઈ શકે. હવે જળ ચેતનને એક ન થવાની શક્તિ કોરામાં છે? ન થવા દઈએ રાગને આત્માને એક ન થવા દઈએ, દુઃખને આત્માને એક ન થવા દઈએ, જળ ચેતનને એક ન થવા દઈએ, એ એક મહાન શક્તિ વચમાં ઉભી થાય છે. જળ ચેતન વચ્ચેની ભેદ જ્ઞાન કરનારી એક મહાન શક્તિ પ્રત્યેક જીવમાં પ્રગટ થાય છે. ઉપયોગ એ ઉપયોગમાં પ્રતિભાસ થાય છે બેનો, બહારના વિશ્વનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થાય છતાં બહારનો વિશ્વ અંદરમાં આવે નહીં. અંદરનો વિશ્વ અનેક ગુણસ્થાન, વિશ્વનો અર્થ અનેક, એ પૂદગલના પરિણામ છે, વ્યવહારની જીવના કહે છે, પણ જ્ઞાનીઓ એને જીવના માનતા નથી. એ અંદરનું વિશ્વ પણ પ્રતિભાસે છે, 14 ગુણસ્થાન. અંદરનું વિશ્વ એટલે અનેકપણું, બહારનું વિશ્વ એટલે અનેકપણું, 6 દ્રવ્ય અને ભેદ પ્રભેદ બધા. એ અજીવના ભેદો છે, જીવના ભેદો નથી. જીવના ભેદો જ નથી માટે જીવ છે એ પ્રશ્ન રહેતો નથી. હવે પેલા એને અજીવના ભેદ લે, પછી એનો પ્રતિભાસ થાય છે એમ લે. પ્રતિભાસ થવા છતાં એ જ્ઞાન ઉપયોગમાં આવતો નથી. ઉપયોગમાં તો ઉપયોગ છે, ત્રણેય કાળ ઉપયોગમાં ઉપયોગ છે. એક સમય પણ ઉપયોગમાં રાગ આવતો નથી. અને જેને એમ લાગે કે મારા જ્ઞાનમાં, મારા આત્મામાં રાગ આવી ગયો છે, એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. એને ભેદ જ્ઞાન કરનારી શક્તિની ખબર નથી કે એક પ્રતિભાસ છે જ્ઞાનમાં. સ્વપરનો પ્રતિભાસ જુદાઈ રાખે છે અને સ્વપરનો પ્રકાશ એમાં જુદું કરવું પડે છે. વ્યવહારનો નિષેધ કરવો પડે, નિશ્ચયના પક્ષમાં આવવું પડે, પછી નિશ્ચયનો પક્ષ છૂટી જાય, અનુભવ થાય. એક પ્રક્રિયા છે ખરી સ્વપર પ્રતિભાસ, સ્વપર પ્રકાશમાં. પણ સ્વપર પ્રકાશ કરતા પણ સેંકડો જગ્યાએ આ પ્રતિભાસની વાત છે, એક જગ્યાએ નથી. જિનાગમમાં હો, આ કોઈ ગુરુદેવને કે મારી વાત ઘરની નથી કરતો, પણ એનું ધ્યાન ખેંચાતું નથી. પ્રતિભાસ ઉપર ધ્યાન ખેંચાણું નહીં. જે અમુક શક્તિ છે બેને જુદા રાખે, જે મેરુપર્વત બે ક્ષેત્રને જુદા રાખે છે. કદી એક થવાની દે, મેરુપર્વત બે ક્ષેત્રને જુદા રાખે કે નહીં? જુદા કરે નહીં, જુદા જ રાખે છે. એમ જ્ઞાનના પ્રતિભાસમાં સ્વ અને પર અંદરનું સૂક્ષ્મ વિશ્વ પરિણામરૂપ અનેકરૂપ અને બહારનું સ્થૂળ વિશ્વ બેને જ્ઞાયક ભાવથી જુદા રાખે છે. જુદા કરતું નથી, જુદા છે એમ પ્રતિભાસ વાળાને ભાસી જાય છે. જ્ઞાનના પ્રતિભાસ ઉપર નજર કરે તો ભિન્નતા છે એમ પ્રતિભાસે, અને એ બહારના પદાર્થોનો પ્રતિભાસ દેખીને એ લોકાલો જ્ઞાનમાં જણાય છે એમ ઉપચાર પણ આવી જાય છે. પણ છે ઉપચાર, પરને જ્ઞાન જાણતું નથી, પર સન્મુખ થઈને પણ જાણતું નથી, સ્વસન્મુખ થઈને પણ પરને જાણતું નથી, પણ સ્વસન્મુખ થતા એના પ્રતિભાસો એમાં છે. સમજી ગયા? તો જ્ઞેય સંબંધેનું જ્ઞાન એને, જ્ઞેયની સન્મુખ થયા વિના, એકલા પ્રતિભાસને પકડ્યા વિના પ્રતિભાસમાં જ્ઞાયકને પકડે છે ત્યારે લોકાલોકનો જ્ઞાતા થઈ જાય છે. બધો ઝઘડો મટી જાય કે આત્મા પરને જાણતો નથી કે ના જાણે છે. જાણે છે ક્યાંથી આવ્યું? રાજકોટમાંથી કે રાજકોટમાંથી આવ્યું? રાજકોટની વાત નથી, આ સંતોની વાત છે. પણ એને ધ્યાન ખેંચાતું નથી. શું થાય? પ્રતિભાસ ઉપર ધ્યાન નથી. ભેદ જ્ઞાન કરવું, ભેદ જ્ઞાન પણ ભેદ જ્ઞાન થઈ રહ્યું છે, જુદાય છે એને તો પકડ. જુદું જ રાખે છે જ્ઞાન, અંદર આવવા દેતો પ્રવેશ જ નથી રાગનો. ઉપયોગમાં તો ઉપયોગ છે, ઉપયોગમાં તો જ્ઞાયક છે, બીજું કઈ છે નહીં. એવી અપૂર્વ વાત પ્રવર્તન સારમાં છે કે એમ કે છે કે જે સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી. અરે, એક બાજુ કે આત્મા પરને જાણતો નથી, અભી બોલા અભી ફોક, ના એસા નહીં હે. તને પરને કેમ જાણે છે એ વિધિ વિધાનની તને ખબર નથી. એની મેથડ શું છે? લોકાલોકને જાણે છે એ વાત આગમમાં આવી, સત્ય છે. કેમ જાણે છે, કેવી રીતે જાણે છે, અને એ પરને જાણે છે તો અણઉપચાર રૂપે છે કે ઉપચાર રૂપે છે એ પ્રકારનો એને વિચાર વિવેક કરે તો આ બધો ઝઘડો સ્વપરનો પ્રતિભાસ ને સ્વપર પ્રકાશક જે અત્યારે ચર્ચાયેલો વિષય છે એ નીકળી જાય. એ પ્રવચનસાર સાથે રાખવું જોઈએ, સમયસારની સાથે પ્રવચનસાર રાખે તો બધું નીકળી જાય. આમાં છે બધું, એ આપણે 48-49 ગાથા ચાલે છે પ્રવચનસારની, 48 લઈ છે આપણે. ગુરુદેવે અનેક વાર કહ્યું છે જ્ઞેય સંબંધનું જ્ઞાન થાય છે, જ્ઞેયને જાણતો નથી. આત્માનું જ્ઞાન જ્ઞેયને જાણતું નથી, જ્ઞેય સંબંધી જ્ઞાનને જાણે છે. એટલે જ્ઞેયનો જેમાં પ્રતિભાસ થયો છે એ પ્રતિભાસને જાણતા ઉપચારથી એને જાણે છે એમ આવે છે. જાણે છે પ્રતિભાસમય જ્ઞાનને, પણ એકલા પ્રતિભાસમય જ્ઞાનને જાણવું અહીંયા ફૂલ પોઈન્ટ નથી. પ્રતિભાસમય જ્ઞાન જ્ઞાયકને જાણે છે, એવા જ્ઞાનમાં પ્રતિભાસ છે તો ઉપચારથી પરને જાણે છે એમ કહેવામાં એ વ્યવહાર છે. વ્યવહાર છે પણ જ્ઞેયને જાણે છે એમ રહેવા દઈએ. જ્ઞેય સંબંધી જ્ઞાનને જાણે છે અહીંયા પણ પૂર્ણ વિરામ નથી. આ સપર જ્ઞેયાકાર જ્ઞાનમાં આત્મા જણાય છે, જ્ઞાનમાં આત્મા જણાય છે એમ ના લખતા અનુભવની ગાથા છે 6 ગાથા કે જ્ઞાકાર જ્ઞાનમાં આત્મા જણાય છે. જ્ઞાકાર એટલે શું કે સ્વ અને પર આખા વિશ્વનો પ્રતિભાસ જેમાં અનાદિ અનંત થઈ રહ્યો છે, નવો તો થતો નથી, પ્રકારાંતર નથી. કે મોક્ષ થાય ત્યારે પ્રતિભાસ થાય એમ નથી. કોકને એમ લાગે કે જ્ઞાન વર્તમાન છે તો એનો જે પ્રતિભાસ થાય એ પદાર્થ વર્તમાનમાં હોવો જોઈએ એમ તર્ક તો આવે એમ નથી. સમજી ગયા? એનું બધું પ્રૂફ છે, શાસ્ત્રોમાં છે આ બધી વાત. ભાવિ પર્યાય પ્રગટ નથી થઈ એનું જ્ઞાન અત્યારે જ્ઞાનીને થઈ જાય છે. ભાવિ પર્યાય પ્રગટ નથી થઈ એવી અપ્રગટ શક્તિરૂપે રહેલી પર્યાય નાયકમાં એનું અત્યારે જ્ઞાન થઈ જાય છે. ગુરુદેવને થયું હતું અને બીજા ઘણાને થયું હતું, વર્તમાનમાં થાય પણ છે. ભાવિ પર્યાય અપ્રગટ છે, એ પર્યાય અટાણે પ્રગટ ન થાય ધ્યાન રાખજો. પર્યાયનો પ્રતિભાસ અંદર પડ્યો છે, પ્રતિભાસ એવું જ્ઞાન પ્રગટ થાય છે. એ 47 નહી છે, એમાં એક દ્રવ્ય નહી છે. એ દ્રવ્ય નહીમાં ગુરુદેવના 10-11 પાનાનું વ્યાખ્યાન પણ છે, જોવું હોય તો જોઈ લેજો. એમાં મૂળમાં આચાર્ય ભગવાન પ્રતિભાસ શબ્દ વાપર્યો છે 14 ગાથામાં, મૂળમાં એનો એ આ દ્રષ્ટાંત આપીને બાળકને શેઠ કહેવું, બાળકને રાજા કહેવું વગેરે. ભૂતની પર્યાય પણ જણાય અને ભાવિ પર્યાય પણ જણાય, અત્યારે જ્ઞાનમાં જણાય. પણ કેની સન્મુખ થી નહીં જણાય? જ્ઞેયની સન્મુખ થી નહીં જણાય, એ ભાવિ પર્યાયની સન્મુખ જ્ઞાન થાય છે. અને ભાવિ પર્યાય જેવા પ્રતિભાસે છે એની સન્મુખ જ્ઞાન છે કે નહીં? ઈજ્ઞાકાર જ્ઞાન તો જ્ઞાયકની સન્મુખ થયેલું જ્ઞાન એને જાણી લે છે, એવી જ્ઞાનની અચિંત્ય શક્તિ છે. ગાથા 48. આ વિશ્વમાં એક આકાશ દ્રવ્ય છે જો 6 દ્રવ્યની સિદ્ધિ કરે છે. એક ધર્મદ્રવ્ય છે, એક અધર્મદ્રવ્ય છે, અસંખ્ય કાળદ્રવ્ય છે, અનંત જીવદ્રવ્ય છે, અને તેનાથી અનંત ગુણા પુદ્ગલ દ્રવ્યો છે. વળી તેમને જ પ્રત્યેકને અતીત અનાગત અને વર્તમાન લ્યો દ્રવ્ય છે. હવે દ્રવ્યની વ્યાખ્યા કરે છે, દ્રવ્ય કોને કેવું? એક પણ પર્યાય બાદ કરીશ માં તો દ્રવ્ય ખંડિત થઈ જશે. તો પર્યાય સહિતનો આત્મા આવ્યો. સાંભળ સાંભળ, હજી ઉતાવળ છે આંબા પાકેવું નથી ભાઈ. પર્યાયોને તો અહીંયા એ અંદરના વિશ્વને જુદું કેવું છે, જ્ઞાયકથી અભેદ કેવું નથી, ત્યાં સુધી જવું પડશે તારે. એવીના અંદરના વિશ્વની જુદાઈ નહીં આવે ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય કોઈને હાથમાં નહીં આવે. અંદરના વિશ્વ પર્યાયો જે છે એનાથી આત્મા અનન્ય છે એમ જે માને છે એને દ્રષ્ટિનો વિષય ગાયબ થઈ ગયો, ધ્રુવ આત્મા નહીં આવે, જ્ઞાયક આત્મા નહીં આવે, પ્રમત અપ્રમત રહી જ છે એ તો. અતીત, અનાગત અને વર્તમાન એવા ત્રણ ભેદોથી ભેદવાળા નિરવધિ વૃત્તિ પ્રવાહની અંદર પડતા સમાઈ જતા અનંત પર્યાયો છે. એક એક દ્રવ્યને અનાદિ અનંત ભૂત પુરુષ પડતા ત્રણ કાળની પર્યાયો છે. એ રીતે બધોય દ્રવ્યો તે પર્યાયોનો સમુદાય જ્ઞેય છે. આ જ્ઞેયની વાત કરી, સ્વજ્ઞેય પરજ્ઞેય બધું આવી ગયું. પર્યાયો સહિતનો જે દ્રવ્ય છે એ જ્ઞેય છે પણ ધ્યેય નથી. આ જ્ઞેય ઉપાધિ નથી. અંદરમાં જે સૂક્ષ્મ અજીવના ભેદો છે, ગુણસ્થાન માર્ગના સ્થાન, એ પ્રતિભાસે છે પણ જ્ઞાનમાં આવતા નથી. તો જ્ઞાયકમાં તો ક્યાંથી આવે? ત્યારે એને દ્રષ્ટિનો વિષય આત્મા આવશે. સમુદાય જ્ઞેય છે, ધ્યેય નથી. ધ્યેય તો પર્યાય રહિત જ છે, અપર છે, વાત ફરે એમ નથી. પણ ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. જેને ધ્યેય થાય છે, જ્ઞાતા ધ્યાનની ધ્યેય, એને જ્ઞાતા જ્ઞાનની જ્ઞેય, એવું એને જ્ઞાન પાકું થઈ જાય છે. કેવું જ્ઞાન? કેવળ જેટલું, કેવળી જેટલું જાણે છે હરણીઓ ગાય ભે સમ્યક દર્શન થાય ત્યારે. હા, પ્રત્યક્ષ અને પરોક્ષનો ફેર છે, એટલો ફેર છે. જેટલા વિષય કેવળ જ્ઞાનીના છે, પરદ્રવ્યો, દ્રવ્યગુણ પર્યાયો, એટલા જ વિષયો સમ્યક દ્રષ્ટિ ડેટકું થાય, હાથી થાય, એને છે એટલા વિષયો. કઈ ઓછો હા, પરોક્ષ અને પ્રત્યક્ષ એટલો ફેર છે. જ્ઞેય છે આ, બોલું, જ્ઞેયની સિદ્ધિ કરી. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. ધ્યેયપૂર્વક જો જ્ઞેય ન થાય તો ધ્યેય ખોટું ને જ્ઞેય ખોટું, તો મિથ્યા એકાંત, તો મિથ્યા અને કાંત થઈ જશે. તેમાં જ એક કોઈ ગમે તે જીવદ્રવ્ય જ્ઞાતા છે. હા, જો જુદું પાડી દીધું, એક ભેદ જ્ઞાની છે, એમાં અનંત જીવો છે ને, હોય તો અનંત, પણ આ તો એક દાખલો આપ્યો છે. હવે અહીં જેમ સમસ્ત દાહીને દહતો અગ્નિ છે, લાકડા બળવાયો પદાર્થ છે એને બાળે છે, ઉપચારનું કથન છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે એ વાત એ નથી, દ્રષ્ટાંત આપે છે. જ્ઞાતાગ્નિનો સંબંધ રાખીને પછી નિષેધ કરવો છે. સમસ્ત દાહીને દહતો આ અગ્નિ, સમસ્ત દાહ્ય હેતુક, સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે, બળવાયોગ પદાર્થ અગ્નિને નિમિત્ત છે, એવા સમસ્ત દાયાકાર પર્યાય રૂપે પરમેલું જ્ઞાકાર લેવું છે ને, જ્ઞાનમાં જ્ઞાકાર લેવું છે. જ્ઞાકાર અહીંયા પણ થાય છે અને જ્ઞાકારો પદાર્થમાં છે. પદાર્થના જ્ઞાકારો પદાર્થમાં છે અને જ્ઞાનના જ્ઞાકારો અહીંયા છે. અહીંયા ઉપાદાન છે, ઓલું એમાં નિમિત્ત છે. જેમ સમસ્તદાયને દોડતો એવા સમસ્તદાયકાર રૂપે પ્રણમેલું સકળ એક દહન જેનો આકાર છે, એ આકાર એટલે જેવા પદાર્થો છે એવો અહીંયા આકાર દેખાય છે. એ આકાર તો ઓના કારણે નથી, આકાર આકારના કારણે છે, ઓલું નિમિત્ત માત્ર છે. એવા પોતા રૂપે પ્રણમે છે, અગ્નિ રૂપે પ્રણમે છે. જેમ જ્ઞેય નિમિત્ત છે જ્ઞાનમાં, એટલે જ્ઞાકાર કહેવાય, એમ આ બળવાયોગ પદાર્થ એમાં નિમિત્ત છે બળે ત્યારે. તેમ સમસ્ત જ્ઞેયને જાણતો જ્ઞાતા, સમસ્ત જ્ઞેય, કોઈ એક જ્ઞેય જાણવાનો બાકી. જ્ઞાતા ચોથા ગુણસ્થાનની વાત છે, આ છે તો કેવળીની વાતો, અહીંયા કેવળ જ્ઞાનનો પાઠ છે. પણ જેટલું જેવું કેવળ જ્ઞાનમાં છે એવું મતિશ્રુતમાં છે, કંઈ ફરક નથી, પરોક્ષ પ્રત્યક્ષનો ફેર. જ્ઞેયને જાણતો જ્ઞાતા, હવે એક બાજુ કે જ્ઞેયને જાણતો નથી જ્ઞાન, અને બીજું કે સમસ્ત જ્ઞેયને જાણે. એક જ્ઞેયને ન જાણે એમ કહેવાય ને, પછી સમસ્ત જ્ઞેયને જાણે, એ આ શું છે? હા, કોક પામે છે એનું કારણ આ છે. જ્ઞેયને જાણતો જ્ઞાતા, સમસ્ત જ્ઞેય હેતુક, સમસ્ત જ્ઞાકાર પર્યાયે પરણેલું સકળ એક જ્ઞાન, સ્વ અને પર આખા વિશ્વ જેમાં પ્રતિભાસે છે એવા જ્ઞાનની પર્યાયનું નામ જ્ઞાયાકાર જ્ઞાન છે. એકલું જ્ઞાન નથી, એકલું જ્ઞાન છે પણ જ્ઞાયાકાર જ્ઞાન અહીંયા કેમ લેવું છે કે વિશ્વના બધા પદાર્થોને કેવળી ભગવાન દેખે છે, જાણે છે, એટલે કે એ પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસમાં એ જ્ઞાનને જાણે છે એટલે ઉપચારથી લોકાલોકને પણ જાણે છે. ઉપચાર બધો વ્યવહાર છે, આમાં આમાં જ છે વ્યવહાર બધો, પણ આ શાસ્ત્રમાં જ છે એ વ્યવહાર છે. જાણતો જ્ઞાતા સમસ્ત જ્ઞેય હેતુ સમસ્ત જ્ઞાયાકાર રૂપે પરમેલું સકળ એ જ્ઞાન જેનો આકાર છે. એક આકાર અનેકાકાર થવા છતાં એકાકાર છોડતો નથી. જ્ઞાન અનેકાક થવા છતાં સાપેક્ષથી જોતો અનેકાકાર છે, નિરપેક્ષથી જોતો એકાકાર છે, એકાકાર છૂટતો નથી. એવા પોતારૂપે જે ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ છે, કેવળી ભગવાનને સ્વાનુભવ પ્રત્યક્ષ છે, તે રૂપે પરમે છે. સમસ્ત લોકાલોકનો જ્ઞાતા થઈ ગયો. એમાં ભાષામાં તો લોકાલોકનો જ્ઞાતા જ કહેવાય ને, કે લોકાલોક જેમાં પ્રતિભાસે છે એવી જ્ઞાયાકાર જ્ઞાનની પર્યાય કે જે જ્ઞાયકને જાણે છે એમ લાંબુ ન કરે. ઘડીએ વારે લાંબુ કરવાનું ન હોય, કોઈ વાર કરી દઈએ. જો એ પ્રકારે લાંબુ લાંબુ કરે તો શાસ્ત્રો પૂરા થાય નહીં. વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી, પણ વ્યવહારને વળગી ગયો. જાણે છે કયું વ્યવહારથી માની લીધું નિશ્ચય, એટલે ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થઈ ગયો, આખો સંસાર ઉભો થઈ ગયો. અતિન્દ્રિય જ્ઞાન અસ્તર્યું છે, પરનું કરું છું એમાં અસ્તર્યું અજ્ઞાન થઈ ગયું, અધ્યોષાન, અને પરને જાણું છું એ અધ્યોષાન છે. ધર્માસ્તી કાયને જાણવું એ અધ્યોષાન, અને ધર્માસ્તી કાય આદિ છ દ્રવ્યો મારા જ્ઞાનમાં જણાય છે. પ્રતિભાસને ઉડાડ્યો અને જણાય છે રાખ્યું તો અજ્ઞાન થઈ ગયું. શું કહ્યું? છ દ્રવ્યોનો પ્રતિભાસ થાય છે તો અજ્ઞાન નથી. છ દ્રવ્યો જણાય છે મારા જ્ઞાનમાં એટલે જ્ઞેય બને છે. જ્ઞાનનું જ્ઞેય પરને બનાવ્યું, ત્યાં સુધી પર નહીં બને છે તો સ્વજ્ઞેય રહી ગયું આખું. આ હા હા, આ બધું બંધધિકારમાં છે. ત્યાં સુધી લખે છે ભાઈ કે બંધ તત્વની વ્યાખ્યા કરતા એવી તીખી વાત કરી, એ સમયસારમાં જ છે કે હું પરને મારી શકું, જીવાડી શકું, પરને સુખી દુઃખી કરી શકું, એ અધ્યોષાન છે. અધ્યોષાન એટલે રાગથી ખરડાયેલું મિથ્યાત્વ સહિત નારાગના પરિણામ, એને અધ્યોષાન કહેવામાં આવે છે. એ તો ભાવબંધ છે જ, પરને જાણું છું એ ભાવબંધ છે. ભાવબંધ એટલે મિથ્યાત્વ છે. આ બધું સમિસારમાં છે, પણ કોને પડી છે અને કેનારે કહ્યું પણ આ કાને સાંભળીને કાઢીને કહી. ધર્માસ્તિકાય જણાય છે, આ તો ધર્માસ્તિકાયની વાત કરી, બાકી તો ઘણી એવી વાતો છે કે કરાય નહીં એવી વાતો છે સમાજમાં, કરાય નહીં ને કોઈ દર્શન કરવા પછી જાય નહીં એવી વાતો છે અંદરમાં. શું કરવું પણ મર્યાદામાં કહેવાય, કહેવાય એટલું કહેવાય. પરને ધર્માસ્તી કરે પર હે, આત્માને છોડીને પરમાં જાણવા ગયો કે ભાવબંધની પરાકાષ્ઠા છે. ભાવબંધ છે, દ્રવ્યબંધ નથી. ધર્માસ્તી કાય જણાય છે એટલે જ્ઞેય બની ગયું ને, અહીં જ્ઞાન નહીં જ્ઞેય, એ જ્ઞેય જ્ઞાય કૃષ્ણ કરતું થઈ ગયો, ખલાસ. ભેદજ્ઞાન શક્તિ બિડાઈ ગઈ, જ્ઞેય ભિન્ન ને જ્ઞાન ભિન્ન રહ્યું. એટલે ધર્માસ્તિકાયનો પ્રતિભાસ થાય છે એમ આવ્યું ને, જરાક વાર થોડીક વાર જણાય છે એ તારું સલ્ય હમણાં રાખ. પણ એક આચાર્ય ભગવાન સંતો કહે છે કે ધર્માસ્તિકાયનો પ્રતિભાસ થાય છે જ્ઞાન, તારા જ્ઞાનમાં એ તારા જ્ઞાનને તો જો, પછી ધર્માસ્તિકાય જણાય છે એ તો સલ્ય ગયું, એટલું તો નિવૃત્તિ લીધે કે નહીં એને હે. પર જણાય છે એ તો કાઢ્યું, પણ પર જણાય છે પ્રતિભા જ્ઞાનમાં થાય છે, એવું જ્ઞાન જણાય છે એમ તો લે, પછી લીધું તારું તો વાં લટકાય છે, એ જણાય છે તો જ્ઞાન બની જાય છે. ત્યારે એ નથી જણાતો તો એનો પ્રતિભાસ થાય ધર્માશ્રય કે આદિનો, એટલું તો જ્ઞાન ખરું કે નહીં શિષ્ય કે છે કે આ બનાવને જ્ઞાન કાંઈ વાંધો નથી બેઠો છું, તે એટલું જ્ઞાન બનાવ્યું એને કે સાહેબ ધર્માશ્રય કાંઈ જ્ઞાન થતું તો એને બે બંધ કર્યું, તમારા કહેવાથી ધર્માશ્રય કાંઈ જ્ઞાન નથી બનતું, પણ ધર્માશ્રય કાંઈનો જેમાં પ્રતિભાસ થાય છે દર્પણની માફક, એ ધર્માશ્રય કાંઈનો પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસ તો જ્ઞાનની પર્યાય છે, સ્વચ્છ છે સાહેબ એને જાણું છું, જ્ઞાન કાંઈ વાંધો નથી. થોડીક વાર બેઠો પ્રયોગ કર્યો કે સાહેબ દર્શન તો થયા નહીં, હવે શું કરવું, આ તમારી પાસે કાંઈક તમે છુપાવો છો, બહુ હું છુપાવતો નથી, તારી ભૂલ ટાળવાના પ્રયોગના પગથે મળતા હું છું, ક્યાં ક્યાં જીવની ભૂલ પડે છે તો પર્યાય ને જોવા રોકાણો
સદભુત વ્યવહાર
હે
સદભુત વ્યવહાર સુધી આવ્યો,
બોલો
પ્રયોજન ક્યાંથી સ્પષ્ટ થાય.
ત્યારે હવે શું કરું કે જે જ્ઞેયનો પ્રતિભાસ થયો છે ને, એ જ્ઞાનની પ્રયસ્વત છે ને, એનું નામ જ્ઞાકાર જ્ઞાન છે, જ્ઞાન પણ નહીં અને જ્ઞેય પણ. સાંભળજો, સમજવા જેવી વાત છે કે જ્ઞાકાર જ્ઞાન થયું તો હવે એ જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, એટલે પ્રયોગ કરવા બેઠો છું, થઈ ગયો અનુભવ. એવી આ શાસ્ત્રો છે ને કુંદકુંદના ભાઈ, અનુભવની પ્રધાનતાથી લખાણ છે. આ જાણવાના વિષયમાં આમાં નથી, અધ્યાત્મમાં જાણવાના વિશે જણાવે છે પણ એને જણાવવા નથી, જણાવવો છે આત્મા, આત્માએ જણાવવો છે ને. આત્માનો અનુભવ કેમ થાય પ્રયોગથી, એ બે વાત એને આમાં કરી છે અધ્યાત્મ શાસ્ત્રમાં, એ આગમમાં નથી. ગમે એટલા આગમ ધવલ માધવલ વાંચો તમે, છે છૂટો છો એવો નવ એમને બધી જીનવાણી નિમિત્ત જ છે સમ્યક દર્શનને, પણ કુંકુની વાણી એટલે ખલાસ ટીકી તમતમથી, અને કુંદકુંદની વાણીથી ઘણા જેવા 2000 વર્ષમાં પાયમાં એવો ઇતિહાસકાર કહે છે, સમયસારથી ઘણા પાયમાં એવી આ જીનવાણીમાં કોઈ અપૂર્વ વાત આમાં આવી ગઈ છે કે ધર્માશ્રય કાંઈ જણાય છે રેવા દે, તને જાણનાર જણાય છે એમ લે ને, કે ધર્માશ્રય કાંઈ ન જણાય તો ધર્માશ્રય કાંઈ જેમાં પ્રતિભાસ થાય એવી જ્ઞાનની પર્યાય જણાય કે નહીં, એ પર્યાય આત્મા નથી, એ પર્યાય જેમાં પ્રતિભાસ થાય છે એ જ્ઞાનની પર્યાય કે અજીવનો ભેદ છે. જા એ વિશ્વ થઈ ગયું, અનેકરૂપ નાશવાન પર્યાય તો છે, પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ તારી, પર્યાયની જોવાનું અમે ક્યાં કહ્યું છે, અમે તો જ્ઞાકાર જ્ઞાનમાં અમને જ્ઞાયક જણાય છે અને જ્ઞાકાર જ્ઞાનમાં તને આત્મા તો જણાઈ રહ્યો છે, બાળકો વર્ષવને જ્ઞાકારે છે બધાની પાસે અત્યારે થાય છે હો, અને એ જ્ઞાકાર જ્ઞાયકનો પ્રતિભાસ છે એ વાત સાચી છે, પણ નિગ્લેક્ટ કરે છે, જાણનાર જણાય છે એ કહેતો નથી ને, આમ આમ કર્યા કરે છે, મરી ગયું એમને ઇન્દ્રિય જ્ઞાન ઉભું થયું, આખો સંસાર ખલાસ ખતમ થઈ ગયો. જેનો આકાર છે અપોતા રૂપે, જે ચેતનપણાને લીધે સ્વનુપ્રત્યક્ષ છે તે રૂપે પરમે છે, આ પ્રમાણે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. પરંતુ જે સમસ્ત જ્ઞેયને નથી જાણતો, લ્યો જે કોઈ આત્મા સમસ્ત બધા પ્રકારના સ્વપર જ્ઞેયો ધ્યેયની વાત રાખીને આ જ્ઞેયની વાત કરે છે, ધ્યેય સુરક્ષિત જેને હોય એને જ જ્ઞેયો સમ્યક પ્રકારે જણાય, જેના હાથમાં ધ્યેય નથી આવતું એને જ્ઞેયો સમ્યક પ્રકારે જણાતા નથી, જ્ઞેયોમાં આત્મબુદ્ધિ કરે છે. જ્ઞેયના નામે પણ જ્ઞેય જ્ઞાયક સંકલ્પોષ કરી લે છે, જેમ સમસ્ત દાહેને નહીં દહતો અગ્નિ, કેમ કે અગ્નિ તો બધાને બાળે, થોડાને બાળે ને થોડા ન બાળે એવું ન હોય, એમ જ્ઞાન એને કહેવાય કે સર્વને જાણે, કોઈ પણ એક દ્રવ્ય ગુણ પર્યાય જ્ઞાનમાં જાણવામાં બાકી રહેતું નથી, પણ જાણવાની વિધિ કોઈ અપૂર્વ છે. એ જ્ઞાન ડાયરેક્ટ જાણતું નથી, ઇનડાયરેક્ટ જાણે છે. એક જયશન આચાર્ય ભગવાન થયા છે, એને સમયસરની ટીકા કરી છે. એમાં દર્જરાધિકારમાં 210, 11, 12, 13 ચાર ગાથા છે. આહાર, પાણી, પુંજ અને પાપ ચાર ભેદ કર્યા છે. એ મુનિરાજ આહાર તો લે છે, તો આહારને જાણે છે કે કંઈ બીજું જાણે છે, શું છે એવો વિકલ્પ ઉઠાવીને પોતે સમાધાન કરે છે કે આહારને અમે જાણીએ છીએ. કેવી રીતે જાણીએ છીએ? દર્પણ મેં આય હોય પ્રતિભાસ કે સમાન જાણીએ છીએ. પ્રતિબિંબ પ્રતિભાસ ને પ્રતિબિંબ બિંબ આહાર બિંબ છે, અને અહીંયા એનું પ્રતિબિંબ થાય છે. અમે આહારને જાણતા નથી મૂર્ખા. દર્પણ મેં આય હોય પ્રતિબિંબ કે સમાન જાણીએ છીએ. જેમ દર્પણને અમે સામે જોઈએ છીએ તો અમારું મોઢું જણાતું નથી, અમને દર્પણ જણાય છે. તને બોલું જણાય છે, અમને દર્પણ જણાય છે. એવી વાત છે. એક સમર્થ આચાર્ય થઈ ગયા પુષ્પદ આચાર્ય, તેઓ શ્રી આ વાતની ચોખવટ બહુ કરી છે એક દોહામાં કે મુનિરાજ આ સાધક બધા સાધકને લાગુ પડે એવી વાત છે. મુનિરાજનું દ્રષ્ટાંત છે. દેખે છતાં નહીં દેખતો, ચાલે છતાં નહીં ચાલતો, બોલે છતાં અબોલ, તત્વસ્થિત અડોલ. દેખે આ પ્રતિમાની સામે હવે કરું છું, પ્રતિમાને સામે ઉભા રહીએ છીએ. મુનિરાજ આવે છે ને, બધા મંદિરોમાં દર્શન કરવા તો આવે ને. દેખે પ્રતિમાને, દેખે દેખું એમ નથી લીખું, દેખે એ થર્ડ પર્સન થઈ ગયો, દેખું એ પોતો આવી ગયો. સુમતીલાલ સુમતી ને ક્યાં નામ હે? અચ્છા, તો કે છે દેખે આંખનો ઉઘાડ પ્રતિમાને દેખે છે, દેખે છતાં નહીં દેખતો, હું એને દેખતો નથી. પ્રતિમાની સામે ખડે હોને પર જાણનાર જાણને જાણનાર. ચક્ષુ ઇન્દ્રિય દેખે છે ને, હું દેખતો નથી, હું તો મારા આત્માને દેખું છું. પછી તો સવિકલ્પ દશા છે, ત્યારે શું નિર્વિકલ્પ ધ્યાનમાં તો આત્માને દેખે, તર્ક 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 કરું છું. પણ ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાનના બે ભેદ પડી જાય છે સાધકને, એનું અંધારું, એને ખબર નથી, એ કોઈ સ્પષ્ટતા આવતી નથી અમારા વાંચવામાં. બીજા પ્રતિપાદન કરે છે એમાં સાધકને અનુભવ પછી તરત જ એ સમયે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, બરે ઉપયોગમાં થાય પ્રગટ પછી પરણતી રહે છે, અને ઇન્દ્રિય જ્ઞાન પણ રહે છે. ઇન્દ્રિય જ્ઞાન તો બહુ લાંબે ટાઈમે જાય છે, કેવળ જ્ઞાન થાય ત્યારે, પણ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, અને એનું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું છે આત્માને જાણ્યા કરે 24 કલાક ઊંઘમાં પણ. એને ઉપયોગની અપેક્ષા નથી, ઉપયોગ તો કોઈ વખતે થાય નિર્વિકલ્પ ધ્યાન, બાકી તો પરણતીમાં નિરંતર. આત્માનું જ્ઞાન સસંવેદન જ્ઞાન આત્માને જાણે છે, અને ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. આવા બે વિભાગ થઈ જાય છે અનુભવ પછી. પણ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે એટલે એક જ હેલું કે સ્વને પણ જાણે જ્ઞાનને પરને પણ. પણ સ્વને કોણ જાણે ને પરને કોણ જાણે એનો તો વિચાર તું કર, કે એ તો નિર્વિકલ્પ ધ્યાનની વાત છે. સ્વિકલ્પમાં તો જ્ઞાન સ્વપર બેને જાણે ને, પણ સ્વપર બેને જાણે પણ તું મને સમજાવતો ખરો કે સ્વને જાણનારું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે? બોલ કે મને તું, સ્વને પણ બેને જાણે એમ કેજ ને. તો ઇન્દ્રિય જ્ઞાન સ્વને જાણે છે એ જરાક વિચારવા જેવું લાગે છે, ઢીલો પડ્યો. પછી તો અતિન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ તો નથી, તો પરને જાણે છે બોલી શકતો નથી, અને ઉપયોગ તો ઇન્દ્રિય જ્ઞાનનો છે, તો એને કેવું જ પડે કે ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે અત્યારે તો. તત્વની સામે કોઈ ટકી શકે નહીં, સત્યની સામે અસત્યવાદી ટકતો જ નથી. એની બુદ્ધિ બગડી જાય પણ સત અસત નહીં થાય, આવો ઊંડાણનો વિચાર એ કોણ કરે છે? કે સ્વ પર પ્રકાશક, સ્વને જાણે જ્ઞાન, જ્ઞાન પર ને જાણે, પણ કેને જ્ઞાન કેવું ને કેને જ્ઞેય કેવું. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન જ નથી, એ તો જ્ઞેય છે. જો ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિયના વિષયો બધા ત્રણેયને જ્ઞેય માં નાખ્યા કે નહીં? જ્ઞાન નથી એમાં. અરે ઇન્દ્રિય જ્ઞાન ને તો ત્યાં સુધી નાખ્યું કે પૂર્વ કર્મ નો બંધ છે ને, એ બંધપૂર્વક રાગ થાય છે, એમ બંધપૂર્વક ઇન્દ્રિય જ્ઞાન થાય છે ભાવેન્દ્રિય. અને જેમ રાગ નવા બંધ નું કારણ છે, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ નવા બંધ નું કારણ છે. કાર્ય ને કારણ એમાં બે કર્મ છે, જીવ નથી એમાં. આહા, બધી વાતો આમાં શાસ્ત્રમાં છે. અને ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી, એ છપાયું એમાં બધા આધારો શાસ્ત્રના આપ્યા છે. 4 મિનિટ બાકી છે, હજી કાલનો દિવસ છે, કઈ વાંધો નથી, હમણાં જાહેરાત કરશે ભાઈ. સમસ્ત દયાકાર પ્રણમેલું સકલ એક નંદ્યનો આકાર છે એવા પોતા પર પોતા રૂપે પ્રણમતો નથી તેમ સમસ્ત જ્ઞેય હેતુ સમસ્ત જ્ઞાકાર પર્યાયે પ્રણમેલું, જ્ઞાકાર પર્યાયે પ્રણમેલું સકળ એક જ્ઞાન. કેવળ જ્ઞાન પણ જ્ઞાકાર રૂપે પ્રણમે છે, સાધકનું જ્ઞાન પણ જ્ઞાકાર રૂપે પ્રણમે છે, અભવીનું જ્ઞાન પણ જ્ઞાકાર રૂપે પણ, બે ના પ્રતિભાસ બધામાં થાય, ભવિ અભવી નિગોદ ગમે તે જીવ હોય. અને એટલી સ્વચ્છતા એનામાં રહી ગઈ છે, ભલે મિથ્યા તો છે પણ મિથ્યા તો એને મલિન કરી શકતો નથી. મિથ્યાનો પ્રતિભાસ થાય, દુઃખનો પ્રતિભાસ થાય, પણ જ્ઞાનને દુઃખ કરી શકતું નથી. એ પ્રતિભાસને જોશો ને તો દુઃખ ભિન્ન લાગશે, એટલે જ્ઞાનને જોશો તો
દુઃખ ભિન્ન લાગશે.
અને દુઃખને જોશો તો દુઃખ મારામાં થયું એમ લાગશે. રાગને દુઃખને જોયા કરે, બસ શરીરને જોવે. સકળ એ જ્ઞાન જેનો આકાર છે આ પોતા રૂપે પોતે ચેતનપણાને લીધે સ્વાનુભ પ્રત્યક્ષ હોવા છતાં, કેવડીની વાત છે, સ્વાનુભ પ્રત્યક્ષ છે કેવળ જ્ઞાનમાં આત્મા, પરિણમતો પ્રત્યક્ષ હોવા છતાં પણ પરરૂપે પરિણમતો નથી, અર્થાત પોતાને પરિપૂર્ણપણે અનુભવતો નથી, જાણતો નથી. આ રીતે એમ ફલિત થાય છે કે જે સર્વને જાણતો નથી, જે જીવ સર્વને જાણતો નથી તે પોતાને જાણતો નથી. માટે સર્વને જાણે છે તે એકને જાણે છે, અને એકને જાણે છે તે સર્વને જાણે છે. એ બે ગાથા 48 અને 49 આમાં ખુલાસો કર્યો છે કે કોઈ એકાંત કરે કે પરને જાણતો જ નથી તો કહે છે કે અનેકાંતથી તું જો પરને જાણતો નથી એ વાત અમે રાખીને કહી છીએ. પરને જાણતો નથી એ વાત અમારી ખોટી ઠરાવીને તને નહીં કહું, તું પણ ધ્યાનમાં રાખજે. હું પરને જાણું છે કેમ એ તને કહીશ, શીખડાવીશ. પણ એમાં પરને જાણતો નથી પેલો બોલ તને કયો છે એ અમે ખોટું, અમારી વાત ખોટી ઠરાવીને તને પરને જાણે છે એમ નહીં કહીએ, કહેવાતો નથી, છે નહીં એવું. ત્યારે પરને કેમ જાણે છે એ પ્રતિભાસમાં આવીશ, અનુભવ કરીશ તો તને ખબર પડશે.